તારીખ 5/4/1993 શ્રી સમયસર કળશ 50 તથા ગાથા 80-85 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 98
શ્રી સમયસર પરમાનંદ કર્તા કર્મ અધિકાર 50મો કળશ છે સ્વપરપરિણતિં પુદ્ગલાશ્ચ પ્રિયજાનન્ વ્યાપ્તૃવ્યાપ્તત્વમંતઃ કલયિતુમ અસહો નિત્યમ અત્યંત ભેદાત્ અજ્ઞાનાત કર્તુ કર્મ બ્રહ્મમ અતિનયો ભાતિ તાવન્નયાવત વિજ્ઞાન અર્ચિ ચકાસ્તિ ક્રકચ અદ્રજયમ ભેદમ ઉત્પાદ્ય સદ્યઃ. જ્ઞાની તો પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે. જ્ઞાનીનું પરિણમન છે સ્વપર પ્રકાશ જ્ઞાન ને લઈને, પોતાને પણ જાણતો પરિણમે છે અને પરદ્રવ્યના પરિણામોને પણ જાણતો પરિણમે છે. જ્યારે પુદ્ગળ દ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહીં જાણતું પ્રવર્તે છે, બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. જીવ છે એ જાણવા રૂપે પરિણમે છે, પુદ્ગળ છે તે નહીં જાણવા રૂપે પરિણમે છે. આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી અથવા બંને ભિન્ન દ્રવ્યો હોવાથી અથવા ભિન્ન સ્વભાવ વાળા પદાર્થો હોવાથી, કેમ કે એકનો જાણવાનો સ્વભાવ છે એકનો નહીં જાણવાનો સ્વભાવ છે, તે બંને પરસ્પર અંતરંગમાં વ્યાપક ભાવને પામવા અસમર્થ છે. એ બંને એકબીજામાં વ્યાપી શકે, પ્રવેશી શકે, સ્પર્શી શકે એવું બનવું અસમર્થ એટલે અશક્ય છે, એવું બની શકે નહીં. પુદ્ગળ પદાર્થ જીવમાં વ્યાપે કે જીવ પુદ્ગળ પદાર્થમાં વ્યાપે એવું બનવું અસંભવ છે, અશક્ય છે. છતાં જીવ પુદ્ગળ ને કરતા કર્મ પણ છે એ ભ્રમ બુદ્ધિ છે. શું કહ્યું? જીવ પુદ્ગળ ને કરતા કર્મ પણ છે, શરીરના કાર્યો હું કરું છું, બીજા પણ સંયોગના કાર્યો હું કરું છું અને સંયોગો મારા ઉપર કઈ અસર કરે છે, બીજા પદાર્થો મારા ઉપર કઈ અસર કરે છે એ ભ્રમ બુદ્ધિ છે, એવું કદી બની શકતું નથી. એવો પ્રયત્ન કરવો તે વૃથા છે, કેમ કે એવું બની શકતું નથી. અને એવું માનવું તે જૂઠ છે, કેમ કે એમ બની શકતું નથી, અસત્ય છે. છતાં માને તો તે અસત્યનું ગ્રહણ છે, છતાં માને તો તે અસત્યનું ગ્રહણ છે. હા, અસત્યનું ગ્રહણ કરીને દુખી થયો, હવે સત્યનું ગ્રહણ કરીને સુખી થાય એમ કેવું છે. શું કહ્યું? કે બંને પરસ્પર અંતરંગમાં અત્યંત ભેદ હોવાથી વ્યાપક ભાવને પામવા અસમર્થ છે. કોઈ પોતામાં વ્યાપી શકે નહીં, તેથી જીવ પુદ્ગળને કરતા કર્મ પણ છે એવી ભ્રમ બુદ્ધિ અજ્ઞાનને લીધે, એવી ભ્રમ બુદ્ધિ છે તે અજ્ઞાન છે અથવા અજ્ઞાન છે એમાં ભ્રમણા થાય છે, આવી ભ્રમણા થાય છે. અને એ ભ્રમણા ક્યાં સુધી ચાલુ રહે છે એનો હવે ઉપાય બતાવે છે. કે એવી ભ્રમ બુદ્ધિ અજ્ઞાનને લીધે ત્યાં સુધી પાસે છે કે જ્યાં સુધી વિજ્ઞાન જ્યોતિ, ભેદ જ્ઞાન કરનારી વિજ્ઞાન જ્યોતિ કરવતની જેમ નિર્દય રીતે ઉગ્ર રીતે જીવ પુદ્ગળનો તત્કાળ ભેદ ઉપજાવીને પ્રકાશિત થતી નથી. શું કર્યું કે ક્યાં સુધી આવો ભ્રમ અને અજ્ઞાન રહે કે જ્યાં સુધી ભેદ જ્ઞાન કરનારી જ્ઞાન જ્યોતિ ઉદય ન પામે ત્યાં સુધી. જ્ઞાન જ્યોતિ ઉદય પામશે પછી નિર્દય રીતે એના ઉપર કરવત ચલાવશે. એટલે કે આ રાગ સારો છે માટે થોડીક એના પ્રત્યે દયા રાખવી. સોફ્ટ કોર્નર શું એની નિર્દય રીતે સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગ, ઊંચામાં ઊંચી કોટીનો વિકલ્પ, સૂક્ષ્મ વિકલ્પ આત્માના સ્વભાવનો, એને પણ ભિન્ન જાણવો, એને પણ ભિન્ન જાણવો. અને કોઈ પણ કર્મનો ઉદય આવે પછી ભલે ગમે તે પ્રકારનો હોય એમ તો પણ એને આત્માથી ભિન્ન જાણવો. એથી આત્માને શું
નુકસાન
થાય? એથી આત્માને કોઈ લાભ થતો નથી. અનુકૂળતાનો ગમે તેટલો ઉદય આવે તો આત્માને શું લાભ થાય? અંદર તો વ્યાપી શકે એવું છે નહીં, અંદર વ્યાપી શકે એવું નથી, તો પછી એનાથી લાભ થવાનો કોઈ પ્રશ્ન અવકાશ નથી ત્યાં. હા, કાર્ય તો વર્તમાનમાં થાય ને, પાછળથી શું થાય? કાર્ય તો વર્તમાનમાં થાય ને, કાચનું વાસણ હાથમાંથી પડીને ફૂટી જાય પછી બચાવી લેવાય? પડી જાય પછી બચાવો એને, ફૂટી જાય પછી બચાવો, કેમ બચાવશો? કે હાથમાંથી ન પડે એ જોવું રહ્યું, હાથમાં હોય ત્યારે જ ન પડે એવું સાવધાની રાખવી રહી. એમ કાર્ય તો વર્તમાનમાં થાય, દોષ થઈ ગયા પછી થઈ ગયેલો દોષ મટાડવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કેમ કે એ ભૂતકાળમાં ગઈ પર્યાય, એ પર્યાય થઈ ગઈ તે થઈ ગઈ, થઈ ગઈ તે ન થઈ એવું બની શકે નહીં. હા, સિદ્ધિ વાતે સદ્ય લીધું છે ને, સદ્ય શબ્દ લીધો છે સંસ્કૃતમાં. સદ્ય એટલે તત્કાળ, અત્યારે જ, શીઘ્રપણે જ, એ બધો અર્થ નીકળે છે સદ્યમાંથી. શું જો ચાલતા દોષ ને જોવામાં આવે તો એ જ વખતે એનો રસ પીટ્યા વિના રહે નહીં, પછી એનું ફળ આવે છે તત્કાળ જ. અને ક્યારે નિષ્ફળ જાય છે? રામબાણ એ અનુભાગ તોડવાનો, એ દોષના અનુભાગ તોડવાનો એ રામબાણ ઉપાય છે. એ જ વખતે કામ કરે, એ જ વખતે એનું રોકડું ફળ છે. ધર્મનું ફળ રોકડું એ આના જેવી વાત છે. ક્યાં સુધી ભ્રમણા રહે કે જ્યાં સુધી એને ભિન્ન જાણનારી ભેદ જ્ઞાનની જ્યોતિ ઉદય પામીને ઉગ્ર રીતે નિર્દય રીતે એને કરવતની જેમ ભિન્નપણે પ્રકાશતી નથી, ભેદ ઉપજાવીને પ્રકાશતી નથી, ત્યાં સુધી એ ભ્રમણા છે. એ ભ્રમણાને જતા કેટલી વાર લાગે? એક સમય તત્કાળ વર્તમાનમાં જ જાય, વર્તમાન સમયમાં જ જાય, બીજો સમય એને લાગે નહીં. આ સમયે પ્રયત્ન કરો, બીજા સમયે એનું ફળ આવે એ વાત અહીંયા નથી, એમ કહે છે. તત્કાળ પછી એની ખાતરી કરાવવાની રહેતી નથી. જેનું ફળ તત્કાળ આવે છે એની ખાતરી કરાવવી પડે? અનુભવ થાય છે વર્તમાનમાં. આખા સમયસારમાં આ ભેદ જ્ઞાન કરવાનો શ્રી ગુરુનો ઉદ્દેશ છે. આખા સમયસારમાં તમામ અધિકારની અંદર તું દેહથી, ઉદગળથી, કર્મથી, નોકર્મથી અને ભાવ કર્મથી તારા સ્વરૂપને ભિન્ન કર. ભિન્ન કર એટલે અનુભવમાં ભિન્ન કર. છે તો ભિન્ન છે, તો ભિન્ન જ છે, પણ એનો ભિન્નપણે ભિન્ન છે એનો ભિન્નપણે અનુભવ કર. આ એક ભેદ જ્ઞાનનો સળંગ ઉપદેશ થયેલો છે. કર્તા કર્મ અધિકારમાં તો મુખ્ય વાત છે, અને સર્વ શુદ્ધ જ્ઞાન અધિકારમાં તો એ ડાયરેક્ટ સીધો વિષય જ એજન્ડા ઉપર છે, પણ બીજા બધા અધિકારમાં એ જ વાત લીધી છે. મોક્ષ અધિકારમાં મોક્ષ ની વાત નથી લીધી, ત્યાં પ્રજ્ઞા છીણી ભેદ જ્ઞાન કરવું એ વાત ઉપાડી છે. અધિકાર જ એ રીતે શરૂ કર્યો. બસ આટલી વાત છે. તારો વ્યાપ્યો વ્યાપક પણ કેટલામાં જોતો ખરો, તું જાણનારો પદાર્થ તારા જ્ઞાન માં વ્યાપે છો અને તારા જ્ઞાન સિવાય ક્યાંય વ્યાપતો નથી. બસ જ્ઞેયમાં પણ વ્યાપતો નથી, પણ રાગમાં પણ વ્યાપતો નથી, કેમ કે એ પણ જ્ઞેય છે, એ પણ જ્ઞાન એમાં વ્યાપતો નથી. ગુરુદેવ એટલા માટે એના ઉપર ઉતારતા કે જેમ ભૂગળ પોતાને અને આત્માને જીવને જાણતો નથી, એમ રાગ પણ પોતાને જાણતો નથી અને જ્ઞાનને જાણતો નથી. જ્ઞાન પોતાને જાણે છે અને રાગને પણ જાણે છે. જો પરને સર્વથા ન જાણવામાં આવે તો ભેદ જ્ઞાન કરવાનો કોઈ અવસર રહેતો નથી. બિલકુલ અભિપ્રાય જો સર્વથા એમ લેવામાં આવે તો ભેદ જ્ઞાન નો અવસર જ રહેતો નથી. નીચે ભિન્નતા કરવી, રાગાદી થી ભિન્નતા કરવી એ વાત ઉપસ્થિત થતી નથી, કેમ કે અનાદિ નું એનું અભેદ જ્ઞાન તો વર્તે જ છે, ભ્રમણા વર્તે છે. એ ભ્રમણા ભેદ જ્ઞાન સિવાય બીજી કોઈ વિધિ થી એ ભ્રમણા નો ત્યાગ થાય, અભાવ થાય એવું બની શકતું નથી. ક્રિયાવાદી ની ગાથા છે. હવે આ વ્યવહાર ને દૂષણ દે છે. આ વ્યવહાર ને એટલે શું કે જીવ જીવ નું પણ કાર્ય કરે અને જીવ ઉદગળ નું પણ કાર્ય કરે. શું આત્મા કર્મ બાંધે છે કે એમ વ્યવહાર ના મત થી કહેવાય છે એને દૂષણ આપે છે, અથવા એમ ખરેખર માનવું તે ભૂલ ભરેલું છે એમ કહેવાનો અહીંયા અભિપ્રાય છે. જદી પોગલ કમમ ઈણમ કુવદી તમચેવ વેદયદે આદા લોક ગિરિયાવ વદિરતો પસજ્જદે સો જ્ઞાવમ અરમ. જો આત્મા આ પુદ્ગલ કર્મ ને કરે અને તેને જ ભોગવે તો તે આત્મા બે ક્રિયાથી અભિન્ન ઠરે એવો પ્રસંગ આવે છે જે જીનદેવ ને સંમત નથી. ભગવાન ના અભિપ્રાય થી વિરુદ્ધ વાત છે, અથવા એ મત મત ને મત ને અનુમોદન કરવું તે સંમત પણ. સંમત કોને કહેવાય? કે મત નું અનુમોદન તેને સંમત કહેવામાં આવે છે. તો કે ભગવાન નો મત શું? જીનેન્દ્ર દેવ નો મત શું? કે જીવ ભિન્ન ને પુદ્ગળ ભિન્ન. જીવ ભિન્ન ને પુદ્ગળ ભિન્ન હોવા છતાં જીવ પુદ્ગળ નું કાર્ય કરે, પુદ્ગળ જીવ નું કાર્ય કરે. એક દ્રવ્ય બે ક્રિયા કરે, પોતાના પર પરિણામ પણ કરે, અન્ય દ્રવ્ય ના પરિણામ પણ કરે એવો મત બિલકુલ જીનેન્દ્ર દેવ નો છે નહીં, એ અસંમત છે. એનાથી જીનદેવ સંમત નથી, એની વાત સાથે જીનેન્દ્ર દેવ સંમત નથી. પછી તો ધાદુરી થી એમ કે ભલે જીનેન્દ્ર દેવ સંમત ન હોય એને તો દુઃખ સિવાય બીજું કઈ ફળ આવવાનું નથી. પૂજા તો ભગવાન ની કરે, જિંદગી ની કરે પૂજા, જિંદગી ની પૂજા કરે માટે જૈન છે એમ ખરું. પૂજા કરે ને માને નહી, કેવી વિચિત્રતા, પૂજા કરે ને માને નહી, ગડબડ એવી કરે છે. ભૂખી લાંબી પૂજા હોય રોજ માં 100 અર્ઘ ચડાવવાના, આજે 100 અર્ઘ માં ચડાવ્યા ભગવાન ને, ભગવાન ના પાડે છે. તારી વાત સાથે હું સંમત. પ્રથમ તો જગત માં જે ક્રિયા છે તે બધી પરિણામ સ્વરૂપ હોવાથી ખરેખર પરિણામ થી ભિન્ન નથી, અથવા પરિણામ જ છે. વૈજ્ઞાનિક પદ્ધતિ છે વાત કરવાની, પદ્ધતિ વિજ્ઞાન પૂર્વક ની છે કે જગતમાં જેટલી કોઈ ક્રિયા છે એ બધી ક્રિયા પરિણામ સ્વરૂપ છે. એટલે પરિણામ કહો કે ક્રિયા કહો એમાં કઈ ફેર નથી. કોઈ પણ પદાર્થ નું પરિણામ તે પદાર્થ ની ક્રિયા અથવા કાર્ય છે. ક્રિયાને પરિણામ કહીએ, પરિણામ ને ક્રિયા કહીએ. અને પરિણામ તો પરિણામ એ દ્રવ્ય થી ભિન્ન નથી, અને જે દ્રવ્યના જે પરિણામ છે તે પરિણામ એ દ્રવ્ય કરેલા પરિણામ છે, બીજા એ કરેલા નથી. એમ કેમ છે ને, તો તે પરિણામ પણ પરિણામ એ દ્રવ્ય થી ભિન્ન નથી, કારણ કે પરિણામ અને પરિણામ એ અભિન્ન વસ્તુ છે. વસ્તુ દ્રષ્ટિએ જોવામાં આવે તો પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે. અભિન્ન વસ્તુ છે એટલે જુદી જુદી બે વસ્તુ નથી. માટે એમ શીખ્યું કે જે કોઈ ક્રિયા છે તે બધી ક્રિયાવાન થી ભિન્ન નથી, જેટલી કોઈ ક્રિયા છે તે બધી ક્રિયા ક્રિયાવાન થી ભિન્ન નથી, અભિન્ન છે. ક્રિયા અને ક્રિયાવાન એક સત્તામાં છે, એક પદાર્થ ના અંશો છે. પર્યાદ્રવ થી અભિન્ન છે, પરદ્રવ થી ભિન્ન છે, અને સ્વદ્રવ થી અભિન્ન છે. એમ છે, પરદ્રવ થી ભિન્ન પડવા માટે ઉપકારી છે. પર્યાય ક્યારે ઉપકારી છે? વ્યાપક ભાવ ક્યાંથી લેશો તમે? હું દ્રવ્ય ગ્રહણ કરવું હોય તો જે પર્યાયમાં વ્યાપે છે, વ્યાપક છે તે દ્રવ્ય છે, પર્યાય એનું વ્યાપ્ય છે. ત્યાંથી તો વ્યાપક પણ ભેદ જ્ઞાન થાય, નહીતર ભેદ જ્ઞાન થઈ શકે નહીં. જે કોઈ ક્રિયા છે તે બધી ક્રિયાવાન થી ભિન્ન નથી, આમ વસ્તુ સ્થિતિ અર્થાત વસ્તુની એવી જ મર્યાદા હોવાને લીધે ક્રિયા અને કરતા નું અભિન્નપણ સદાય પકતું હોવાથી, આ જગતમાં ક્રિયા અને ક્રિયાવાન એવા કરતા નું અભિન્નપણ સદાય તપે છે એમ કે છે. ઠીક, સદાય છે એમ ન કીધું, સદાય તપે છે એમ કીધું. એનો પ્રભાવ છે શું? જીવ જેમ વ્યાપક ભાવ થી પોતાના પરિણામ ને કરે છે અને ભાવે ભાવક ભાવ થી તેને જ અનુભવે ને ભોગવે છે. કેમ કે કરે અને ભોગવે ને ભોગવે તેને કરે. તેમ જો વ્યાપક ભાવ થી પૂતગલ કર્મ ને પણ કરે અને ભાવે ભાવક થી પૂતગલ કર્મ ને તેને જ ભોગવે, તો તે જીવ પોતાને અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતા સ્વપરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યા દ્રષ્ટિપણાને લીધે સર્વજ્ઞ પરમાત્માના મતને હાર છે. ક્યાં ઉતર્યો? સર્વજ્ઞ અવમત એમ લીધું શું? અને તે જીન છે તે સર્વજ્ઞ પરમાત્મા છે. શું કહ્યું? લાંબુ વાક્ય છે. આમ વસ્તુ સ્થિતિ જ હોવાથી પદાર્થ પોતાની ક્રિયા કરે એમાં ફેરફાર ન કરી શકાય, એને ક્રિયા કરતો અટકાવી ન શકાય, અને એને ક્રિયા કરતો કરી શકવાનો પ્રશ્ન નથી. શું મારા પરિણામ માં વ્યાપક છું અને હું કર્મ નું કર્મ ના પરિણામ માં ક્યાંય વ્યાપતો નથી. બસ આ અનુભવ કરવાનો છે. સમજવું એટલું અઘરું નહીં પડે. બહારના કાર્યો પોતાની ઈચ્છા વિરુદ્ધ થાય તો એને જે અણગમો થાય છે ત્યારે એને જોવાનું છે કે ભાઈ તું વ્યાપતો નથી ને શું કરવા તને અણગમો થાય છે, તારું ધાર્યું થતું નથી તો તું તો એમાં વ્યાપતો નથી, તને શું કરવા અણગમો થાય છે, અને તારું ધૈર્ય થયું તો તને ગમે છે તો એમાં તું વ્યાપો જરા તપાસ તો કર કે કારણ વગરનો પરદ્રવ્યના પોતાપણાનું કરતા કર્મપણાનું અભિમાન કરીને હલવાઈ ગયો. શું એ મિથ્યાત ને સેવ્યું? મિથ્યાત ને સેવ્યું એટલે સંસાર વધારવાનું કાર્ય કર્યું. આમ છે ભગવાન ની વાત એ માનવાના છે? આ તો જૈન થી ને હજી માનતા નથી. હજી ને તો ક્યાં કૃષ્ણ બહુ થાય છે? આખી જિંદગી સુધી સાંભળા કરે તો પછી પરદ્રવ્ય ની ક્રિયા નો આગ્રહ એકલો ને એકલો. શું પછી ઓલા નથી માને, ઓલા નહીં માને, ઓલા માનશે તો આમ થશે, નહીં માને તો આમ થશે. માનો કે ભગવાન ની વાત સંસારના બધા જેવી માને, માનવાના નથી આ તો માની લે, તર્ક કરો. અને ભગવાન ની વાત માની અને બધા જેવો મોક્ષ માં જાય તો તને હું વાંધો પડે એમ છે? એ બધા જેવો સંસારમાં સુખી થઈ જાય તો આપણને કઈ વાંધો ખરો? બધા માને, બધા માને એવી ભાવનાથી તો કહેવામાં આવે છે. ખબર છે કે બધા માનવાના નથી તો પણ ભાવના વાળો ભાવના છોડતો નથી. ગુણ કરી દે છે અને એમાં અપરાધ નથી થતો, એમાં અપરાધ નથી થતો. ભાવના કઈ છૂટતી નથી, આવી ભાવના હોય એ ભાવના પડે છે. આ સાચું વિજ્ઞાન છે. ઘણા વિજ્ઞાન ને શોધ કરીને તો સુખી થવા માટે શોધ કરવાની છે ને, પણ આ સાચું વિજ્ઞાન છે. એ વિજ્ઞાન શોધ કરીને અત્યારે હું દશા ઉભી છે? એ વિજ્ઞાન ની શોધ કરીને અત્યારે દશા હું ઉભી છે કે આખી દુનિયા અશાંતિ માં જઈ રહ્યો છે, કોને ખબર ક્યારે ક્યાં બોમ્બ ધરાતો થશે. ઠીક વિજ્ઞાન નું છે ને,
એટલે બધાને આ ભય પેસી ગયો છે. નાના ગામડાને છોડીને ભાવનગર જેવા શહેરથી માંડીને બધે શાંતિથી એના પગલા લેવામાં આવે છે. ગમે એટલી શાંતિથી રાખે ને, કોની મોટરની કેટલી મોટરની ડીકી જોશે અને કેટલા સ્કૂટરની ડીકી જોશે, લાખોની સંખ્યા છે. સ્કૂટર તો આજે કરોડોમાં થઈ ગયા છે, લાખોમાં નહીં. ક્યાં ક્યાં જોશે, કેટલી સાવધાની રાખશે, ગમે એટલી રાખે તો પણ એની ચિંતા છૂટે એવું નથી. શું કરવું એ વિજ્ઞાન ને કહો હવે. એ વિજ્ઞાન છૂટી જાય તો ભલે ને છૂટી જતો એ કઈ સુખદાયક નથી, પણ દુઃખદાયક છે. પરબ્રહ્મની ક્રિયા હું કરું એવું વિજ્ઞાન દુઃખદાયક છે. એ વિજ્ઞાન થી કઈ કોઈને સુખ થાય એવું નથી. શું કહે છે, ક્રિયાને કરતાનો અભિન્ન સદાય તત્વ હોવાથી જે પદાર્થ પોતાની ક્રિયા કરે વસ્તુ સ્થિતિ ક્યારેય છૂટતી નહીં હોવાથી એમ કહે છે. જીવ જેમ વ્યાપક ભાવથી પોતાના પરિણામ ને કરે છે, અનુભવથી જોઈ લેવું કે જીવ પોતાના પરિણામ ને વ્યાપક ભાવે કરે છે કે નહીં, એમ કે અસ્તિત્વ ત્યાંથી ગ્રહણ થશે. ભિન્ન અસ્તિત્વ ત્યાંથી ગ્રહણ થાય છે. વ્યાપક ભાવ વિના પોતાની હૈયાતી ક્યાંથી પકડશે. હું ધ્રુવ છું એ કલ્પનામાં નથી લેવાનું, આનું ધ્રુવ અસ્તિત્વ ને ગ્રહણ કરવાનું છે ને, પણ ક્યાંથી ગ્રહણ કરશે કે એને વ્યાપકપણે, એને વ્યાપક વિના અને વ્યાપકતાને વેદ્યા વિના પર્યાયમાં એનું ગ્રહણ તો પર્યાયમાં જ થશે. ગ્રહણ કરનારી પર્યાય છે, એ સિવાય બીજા કોઈ સાધન એમાં છે નહીં. એટલે વ્યાપક ભાવથી પોતાના પરિણામ ને નિયમ કરે છે અને ભાવે ભાવ થી તેને જ અનુભવે ને ભોગવે છે. પોતાના જ પરિણામ નો અનુભવ છે. ન તો પરબ્રહ્મ નો કોઈને અનુભવ છે, ન તો ત્રિકાળી દ્રવ્ય નો પણ કોઈને અનુભવ છે. એ પોતાના પરિણામ ને જ ભોગવે છે. શું ભાવે ભાવ થી પરિણામ ને જ ભોગવે છે. તેમ જો વ્યાપક ભાવ થી પુદ્ગલ કર્મ ને પણ કરે અને ભાવે ભાવક ભાવ થી તેને જ ભોગવે, પોતાના પરિણામ ને કરે છે ને ભોગવે છે, પુદ્ગલના પરિણામ ને પણ કરે અને ભોગવે, તો તે જીવ પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયા એના એનું અભિન્નપણું કરે છે. અભિન્નપણાનો એને પ્રસંગ આવે છે અને એ અભિન્નપણો એને ભાવમાં થતા સ્વ અને પરનો વિભાગ રહેતો નથી, ભેદ જ્ઞાન થઈ શકતો નથી. ભેદ જ્ઞાન અસ્ત થઈ જાય, ચોખ્ખો ઉદય જ નથી થયો અનાદિ થતો, પણ ઉત્પન્ન થતું નથી, ભેદ જ્ઞાન થઈ શકતું નથી એમ અહીંયા કહેવું છે. અને હા, એકમાં કરવું છે ને એકમાં ભોગવવું છે. સિદ્ધાંત એવો છે કે જેને કરી શકે એને ભોગવી શકે, જેને કરી ન શકે એને ભોગવી ન શકે એમ કહેવું છે. જો કરતા કર્મ પણ એક દ્રવ્યમાં હોય અને બીજા દ્રવ્યમાં ન હોય, તો ભોગતા ભોગ્ય પણ એક પદાર્થમાં જ હોય અને બીજા પદાર્થમાં ન હોય શકે. ગુરુદેવ સાદી ભાષામાં સમજાવતા કે તું લાડવો ખાઈ શકતો નથી. શું કહેતા હતા કે જીવ લાડવો ખાઈ શકતો નથી, એટલે શું કે લાડવાને ભોગ વ્યાપક ભાવ થી અપર પ્રકાશક થી ભિન્નપણું જાણવું, પર ને પર પણ જાણવું, વ્યાપક ભાવ થી અકર્તા પણ અનુભવ કરવો, પહેલું જાણવું, પછી વ્યાપક ભાવે અકર્તા પણ અનુભવ કરવો, પછી વેદ્ય વેદક ભાવે અભોક્તાપણાનો અનુભવ કરવો, અને પછી કેવળ અસંગ એક પ્રત્યક્ષ ભિન્ન આત્માને અનુભવમાં લેવો. બસ આ ભેદ જ્ઞાન પૂરું થયું. શું કહ્યું કે પોતાની અને પરની ભેગી મળેલી ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતા સ્વપરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી મેં લાડવો ખાધો, એમાં ક્રિયા પણ ખાવાની મેં કરી અને સ્વાદ લેવાના ભોગવવાના પરિણામ પણ મેં કર્યા, તો એમાં એનું ભેદ જ્ઞાન રહેતું. આ ભેદ જ્ઞાન નો અભાવ તે સંસાર નું કારણ છે. એક પણ એક ત્રિષ્કળસ મળી છે આગળ 131 કળશ માં એ કહેશે, સમર અધિકાર માં, સમર અધિકાર નો કળશ છે. તસ્યો અભાવતઃ બધા, બધા એક લખે ચાલો, તસ્ય એટલે ભેદ જ્ઞાન, તે ભેદ જ્ઞાન ના અભાવ થી જીવો બંધાણા. જેટલા જગત માં બંધન ને પ્રાપ્ત થઈને પરિભ્રમણ કરનારા જીવો છે એ ભેદ જ્ઞાન ના અભાવ ના કારણે છે, બીજું કોઈ કારણ નથી. વિધિના વિષયમાં વિચારવામાં આવે તો પ્રસિદ્ધપણે અધ્યાત્મ શાસ્ત્રોમાં કર્માગમોમાં ભેદ જ્ઞાનની વિધિ એ જ જીવને સંસારથી મુક્ત થવાનો સાચો ઉપાય છે. એ વિધિ વિચાર નથી, વિકલ્પ નથી, પણ એક સાક્ષાત પરિણમન રૂપ છે, ભિન્ન પડવા રૂપ પરિણમન છે. અને એ પરિણમન થી ભિન્ન પડે તો એને સંસારનો અભાવ થાય. જો એમ ન થાય તો અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માને અનુભવતો થકો. અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માને અનુભવે છે, આત્માને અનેકપણે અનુભવે છે, વિશ્વ રૂપે અનુભવે છે એમ કે છે. અનેક રૂપે અનુભવે છે, એક રૂપે નથી અનુભવતો પણ અનેક રૂપે અનુભવે છે. શું અનેક દ્રવ્ય સ્વરૂપે પોતાનો અનુભવ કરે છે એ મિથ્યા અનુભવ છે, કેમ કે આત્મા આત્મા પણ ઉછળીને અનેક બીજા પદાર્થ પણ થતો નથી. એ મિથ્યા દ્રષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે. સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ ત્રણ લોકના નાથ શંકર દેવ છે, એમનો મત થી તારો મત વિરુદ્ધ પડે છે. એના મત થી તારો મત વિરુદ્ધ પડે છે, એમની આજ્ઞાની બહાર તું જવા માંગે છો, પણ એ તને દુખી થવા સિવાય બીજું કઈ કામ માં આવે એવું નથી. હા, જૈન મત ની બહાર થઈ ગયો, એ ભગવાન ની નાત માં નથી ભયો એમ કે છે. ભગવાન ની નાત માં ભળે તે ભગવાન થાય, ભગવાન ની નાત માં ભળે તે ભગવાન થાય, પોતે ત્રણ લોક નો નાથ થાય. ભળવું કે ન ભળવું એને વિચાર કરવાનો. અહીંયા થોડી નાત ની લાણી આપે ત્યાં મારું લવાજમ પેલા લઈ લે એમ કે શું. અહીંયા મોક્ષ પદ ની લાણી કરાવે છે, આ નાત માં મોક્ષ પદ ની લાણી કરાવશે અને કઈ ફી લેવાની નથી. ખાલી તારો અભિપ્રાય બદલી નાખ, કઈ ફી લેવાની નથી. એક પાય ની માગણી નહીં કરે, કેમ કે ભગવાન એમ કહે છે કે હું પોતે મુનિ દશા થી નિષ્પરિગ્રહી થયો છો, મારે કોઈનું કઈ જોતું નથી. ભગવાન ને કોઈનું કઈ જોઈએ છે? મારે કોઈનું કઈ જોઈતું નથી. ખાલી તમે અભિપ્રાય બદલો, અમે પણ પેલા તમારા જેવા હતા, અભિપ્રાય બદલીને અમે ભગવાન થયા, તમે અમારા જેવા થઈ જાઓ, તમારો મત બદલીને અમારા જેવા થઈ જાઓ, બસ આટલું જ કામ કરવાનું છે. પણ જીવ ઊંડાઈ કેવી કરે કે મરી જાવ તો પણ મારો અભિપ્રાય નહીં બદલું એમ કે છો. મરી જાવ તો ભલે, પણ મારો અભિપ્રાય નહીં બદલું. પછી એને તો ભગવાન કઈ છોડાવી શકે, એને કોઈ ન છોડાવી શકે. ભ્રમ કયો કે મિથ્યા અભિપ્રાય કયો, એક જ વાત છે ને, મિથ્યા અભિપ્રાય કયો કે ભ્રમ કયો. આયા શું છે, શ્રદ્ધા પ્રધાન ગ્રંથ છે ને, એટલે માન્યતાના પરિણામ ને મત કહે છે, માન્યતાના પરિણામને મત કહે છે. એટલે એમ કહે છે કે તારી શ્રદ્ધા છોડ, ઊંધી તારી તારી ઊંધી શ્રદ્ધા છોડી દે. અભિપ્રાય જ્ઞાન ની પર્યાય છે અને શ્રદ્ધા છે એ સદર્શન ની, શ્રદ્ધા ની પર્યાય છે. ભાવાર્થ બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જળની ક્રિયા ચેતન કરતું નથી અને ચેતનની ક્રિયા જળ કરતું નથી. બે દ્રવ્યોની ક્રિયા જ ભિન્ન છે. એમાં જળની ક્રિયા ચેતન કરતું નથી અને ચેતનની ક્રિયા જળ કરતું નથી. જે પુરુષ નામ જે આત્મા એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને એટલે જીવ જીવના પણ પરિણામ કરે અને જીવ શરીર આદિ કર્મનો કર્મના પણ પરિણામ કરે એવું માને તે મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ કહો કે અધર્મી કહો એને ધર્મની પ્રાપ્તિ હોય શકે નહીં. પણ એ બધું વ્રત સંયમ પાળે તો અને શાસ્ત્રો વાંચે તો કે એને મિથ્યા દ્રષ્ટિ પણ આને માં ધર્મ હતો નથી એવું માને તે મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે એમ માનવું તે જીનનો મત નથી. જો અન્ય મતમાં આથી વિરુદ્ધ અભિપ્રાય હોવાથી એને અજૈન કહેવામાં આવે છે. બધા સંપ્રદાય જોઈ લ્યો અને એનું તત્વજ્ઞાન જોઈ લ્યો. એક તો મોટો સંપ્રદાય તો ઈશ્વરના નામે ખુદાના નામે જે ચાલે છે એ તો એ જ ચાલે છે કે ઈશ્વર પોતે જ જગતના કાર્યો કરે છે. પછી હું ન કરું એ વાત રહેતી નથી. જ્યાં ઈશ્વર બીજાના કાર્યો કરતો હોય ત્યાં હું ન કરું એ વાત રહેતી જ નથી. કેમ કે એ તો આદર્શ થઈ જાય છે. ઈશ્વર તો એક આદર્શ છે. એ સાધકનું લક્ષ્ય જ ઈશ્વર ઉપર હોય છે. એટલે તો શ્રીમદજી આત્મસિદ્ધિમાં લીધું કે ઈશ્વર દોષ પ્રભાવ કરતા ઈશ્વર જો ગણે ઈશ્વર દોષ પ્રભાવ. ઈશ્વરને તમે દોષ આપો છો કેમ કે એ તો મિથ્યા દ્રષ્ટિને એવું હોય છે અને મિથ્યાનો દોષ સર્વથી મોટો છે. અથવા આખા જગતના તમામ પ્રકારના દોષનું જન્મસ્થાન ક્યાં છે? કે આ મિથ્યાત્મા છે. માટે બધા દોષ એમાંથી પાંગરે છે એ મિથ્યાતને છોડી દેવું. સૌથી પહેલા એ વાત છે કે મિથ્યાતને છોડી દેવું. આ તો નિર્દોષ થવાનું વિજ્ઞાન છે. જિનેન્દ્ર દેવ નું નિર્દોષ થવાનું વિજ્ઞાન છે. એટલે જે આત્મા એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને કે પોતાની અને જળની તે મિથ્યા દ્રષ્ટિ છે. અથવા તે અનંત દોષનો ઉત્પાદક છે એ અભિપ્રાય. કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક કરે છે એમ માનવું તે જીનનો મત નથી. બીજા મારું ભલું બૂરું કરે એ વાત એમાં સ્વીકારાઈ જાય છે તેથી બીજા પ્રત્યેનો રાગ દ્વેષ છોડી શકાતો નથી. હું પણ બીજાનું ભલું બૂરું કરી શકું એ મતમાં એવી વાત સમાવેશ હોવાથી શું બીજા પ્રત્યે રાગ દ્વેષથી ભલું બૂરું કરવાની વાત પણ પરિણામ પણ છૂટી શકતા નથી. એટલે એ જીવ કદી નિર્દોષ થઈ શકે નહીં. જેને નિર્દોષ થવું છે એને આ ભેદ જ્ઞાન પહેલા પાયામાં સમજવું જરૂરી છે. જેને નિર્દોષ થવું છે અથવા જેને ગુણ પ્રગટ કરવા છે અવગુણ છોડીને ગુણ પ્રગટ કરવા છે ગુણવાન થવું છે ગુણવાનપણે આચરણ કરવું છે ગુણવાનપણે સદવર્તન કરવું છે એને ભેદ જ્ઞાન એ પાયાની ચીજ છે. ભેદ જ્ઞાનથી વિરુદ્ધ જાય એને ગુણ પ્રગટ થઈ શકે નહીં. આ એક બહુ મહત્વપૂર્ણ નિર્દોષ થવાનું રહસ્ય આ દ્રવ્યાનુયોગમાં છુપાયું છે. નિર્દોષ થવાનું રહસ્ય દ્રવ્યાનુયોગમાં છુપાયું છે. લીધું ને 866 પત્રમાં લીધું ને કે દ્રવ્યાનું યોગ પરમ ગંભીર છે પરમ ગંભીર અને સૂક્ષ્મ છે અને એ શુક્લ ધ્યાનનું કારણ છે કે જે શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એ સૂક્ષ્મ પણ છે અને ગંભીર પણ છે અને જીનાગમનું મુખ્ય રહસ્ય એ દ્રવ્યાનું યોગમાં રહેલું છે. કેમ કે મૂળ માંથી દોષ થવાનો આ સિદ્ધાંત દોષને નાશ કરવાનો આ સિદ્ધાંત છે. આગળ જતા એ લીધું કે અસંગ થઈને પરમ અસંગ સર્વ ભાવથી વ્યાવૃત થવું સર્વ ભાવ જગતના રાગ દ્વેષના સર્વ પ્રકારના ભાવનો છૂટી જઈને અસંગ થઈને પરમ સમાધિમાં લીન થવાનું રહસ્ય પણ આ સમાધિનું રહસ્ય પણ આ દ્રવ્યાનું યોગ જ છે. શું એ દ્રવ્યાનું યોગ ક્યારે પરિણમે જાણવા તો મળે, પુણ્યનો યોગ હોય તો સાંચ વાંચવા મળે સાંભળવા મળે, પણ પરિણમે ક્યારે? પરિણમે શબ્દ લીધો છે કે જેને દર્શન મોહનો અનુભવ ઘટે એને દ્રવ્યાનો યોગ પરિણમે છે, આમ લીધો છે. બહુ સરસ પત્ર લીધો છે. 866 છે ને, આપણે હડીને લઈએ. આ દ્રવ્યાનો યોગ નો વિષય વૈજ્ઞાનિક લીધો ને, વિજ્ઞાન પૂર્વક દોષ નો અભાવ કરવો એમ વૈજ્ઞાનિક રીતે પદ્ધતિ સરસો. મારે જૂઠું નથી બોલવું, મારે સાચું બોલવું છે. અવગુણ છે જૂઠું બોલવું, તે અવગુણ છે. સાચું બોલવું તે ગૌણ ગુણ છે. ગુણની પ્રાપ્તિ છે, અવગુણને છોડવા એ છે, પણ કેવી રીતે થાય? કે બે દ્રવ્ય ભિન્ન હોવા છતાં એને અભિન્નપણે માન્યા, કરતા કર્મ ને ભોગતા ભોગ્યપણે એ અસત્ય તો પહેલા ગ્રહણ કરી લીધો, પછી ગમે એટલું સાચું બોલે તો શું કામ લાગે? અસત્ય તો પહેલા ગ્રહણ કરી લીધો. દ્રવ્યાનું યોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, પરમ વિશેષણ લગાડ્યું છે. મોરબીના ધારસીભાઈ કુશળચંદ કરીને આ જજ હતા ને, ધારસીભાઈ જજ ન્યાયાધીશ હતા, કૃપાળુ દેવથી શરીરની મોટી ઉંમરમાં હતા, છતાં બહુ ભક્તિ હતી એમના પ્રત્યે. એમના પત્રો પણ કેટલાક બહુ સારા આવ્યા છે. ધારસીભાઈ ઉપરના પત્રો બહુ સારા આવ્યા છે. અમુક બહુ લાયક જીવો સમાગમમાં આવેલા છે. શું કે છે કે દ્રવ્યાનું યોગ પરમ ગંભીર છે અને દ્રવ્યાનું યોગ પરમ સૂક્ષ્મ છે. પરમ ગંભીર પણ છે અને પરમ સૂક્ષ્મ છે. ગંભીર કહેવાનો અર્થ એ છે કે હવે આ ભેદ જ્ઞાન ની વાત, એક દ્રવ્ય ને બે દ્રવ્ય જુદા છે તો હા હવે સાદી વાત છે. હવે એમાં શું તો કે ના, એમાં ઉપર ઉપરથી તને ન દેખાય, એનું પેટ એટલું ઊંડું છે કે તને ઉપર ઉપરથી દેખાશે નહીં. પરમ ગંભીર છે. કેટલું ગંભીર છે કે સમાધિનું રહસ્ય એ જ છે, આત્માને નિર્વિકલ્પ સ્વરૂપ સમાધિમાં જામી જવું હોય તો એનું રહસ્ય પણ આ બે દ્રવ્યની ભિન્નતામાં રહેલું છે. જ્યાં સુધી બે દ્રવ્યની ભિન્નતાનો અનુભવ ન થાય ત્યાં સુધી કોઈ જીવ શરીર થી ભિન્ન શુદ્ધ જ્ઞાનમય આત્મામાં ના શુદ્ધ ઉપયોગમાં રહે નહીં. એવી પરિણતિ શરીર સાથે જોડાયેલી છે, પરિણતિ થઈ ગઈ છે. શરીર તે હું એ મન વચન કાયાના યોગ સાથેનું જોડાણ એટલું પરિણામની અંદર છે કે શુદ્ધ ઉપયોગ સિવાય બે ભિન્ન પડે નહીં. એ શુદ્ધ ઉપયોગ ભેદ જ્ઞાનના પ્રયોગના વારંવારના મહાવરા વિના, પ્રેક્ટિસ વિના શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થાય નહીં. એટલે શુદ્ધોપયોગ ની અનુભૂતિ ને ભેદ વિજ્ઞાન મૂલામ 19મી ગાથામાં એ કહ્યું. ભેદ વિજ્ઞાન જેનું મૂળ છે એવો શુદ્ધાત્માનો અનુભવ ઉત્પન્ન થાય છે, એ સમાધિનું રહસ્ય છે એમ કહે છે. શું સમાધિનું રહસ્ય છે? એટલું નહીં, નિર્ગ્રંથ પ્રવચન નું રહસ્ય છે. શું? જે નિર્ગ્રંથ પરમાત્મા છે, જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો, એ નિર્ગ્રંથ પ્રવચન છે. આચારંગનું પહેલું વચન છે. એનું રહસ્ય પણ અહીંયા છે, પરદ્રવ્યની ભિન્નતામાં છે. કેવો આત્મા જાણ્યો કે પરથી ભિન્ન આત્મા જાણ્યો? શું શુક્લ ધ્યાનનું પણ એ અનન્ય કારણ છે. શું અને દર્શન મોહનો અનુભવ ઘટવાથી અથવા નાશ પામવાથી, આ એક દર્શન મોહ સંબંધિત વાત લીધી, ત્યારે એનો અસર ક્યાં આવે છે કે જે પંચેન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ છે એ દર્શન મોહનો અભાવ થતા સુખ બુદ્ધિ છૂટી જાય છે. કેમ કે ભિન્ન છે, એમાંથી સુખ ક્યાંથી મળે? કોઈની મોટરનો સુખ કોઈને મળે છે? કોઈ ભોજન ખાઈને કોઈનું સુખ, નોકર ખાઈને રાજાનું પેટ ભરાય છે, માલિકનું પેટ ભરાય કે નહીં? કોઈ નું કોઈ ને મળે નહીં, તો કે પરદ્રવ્ય બધા ભિન્ન છે, પંચેન્દ્રિયના વિષયો ભિન્ન છે, એમાં આત્માનું સુખ હોય શકે નહીં. જો આત્માનું સુખ ન હોય એવું જયારે એને ભિન્નપણું લાગે, ત્યારે એની ઉદાસીનતા આવ્યા વિના કરીએ નહીં. એની ઉદાસીનતા એને આવે આવે ને આવે છે. એટલે વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી, જો આ વાત નાખે છે, શું 885 લઈ લેવો. મહત્પુરુષની ચરણ કમળની ઉપાસના એટલે શું? કાલે રાત્રે વાંચ્યું તું, ચરણ પ્રતિપત્તિ એટલે શુદ્ધ આચરણની ઉપાસના, એ રૂપ સદવર્તન, એ જ્ઞાનીની આજ્ઞા છે, અને એ જ્ઞાનીની આજ્ઞા એ જ એમની મુખ્ય ભક્તિ છે. આમ છે, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ અને સદવર્તન પ્રાપ્ત થાય, એ જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, એ આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભક્તિ ગણવી. સામે સદગુણ ની પ્રાપ્તિ હોવી ઘટે છે. જો આ બીજું ઉત્તરોત્તર સદગુણ ની પ્રાપ્તિ ન થાય તો આ ભક્તિ જૂઠી છે, આ ભક્તિ સાચી નથી. એમ લઈ લેવું. એવા મહત્પુરુષ ના ચરણ કમળ ની ઉપાસના ના બળ થી એમ કે છે, એ બળવાન ભક્તિ છે. એને દ્રવ્યાનું યોગ પરિણમે છે, દ્રવ્યાનું યોગ જાણે છે એમ ન લીધું, દ્રવ્યાનું યોગ પરિણમે છે એમ લીધું. અને દ્રવ્યાનું યોગ છે એ સમ્યક દર્શન નું નિર્મળતા નું કારણ છે. એટલે સમ્યક દર્શન માં જે નિર્મળપણું છે, શુદ્ધ શ્રદ્ધા પૂરી શુદ્ધ થઈ છે, એનું કારણ પણ દ્રવ્યાનું યોગ પરિણામો એ છે. અને સંયમની પ્રાપ્તિ, પરમાર્થ સંયમની પ્રાપ્તિ થશે એ પણ દ્રવ્યાનું યોગ પરિણામો છે એમ કેવું છે. જગતના સર્વ ભાવ થી વિરામ પામવા રૂપ આ દ્રવ્યાનું યોગ નો અભિપ્રાય છે. બધા જ ભાવ થી શાંત થઈ જાય, વિરામ પામી જાય. એવા આ સદગુરુના વચનને અંતકરણમાં કદી શિથિલ થવા દેશ નહીં, કેવી આજ્ઞા કરે છે. એવા આ પુરુષના વચન પોતાને ઉપર લીધું છે. એવા આ પુરુષના વચન તારા અંતકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં એમ કે છે. ઢીલો પડતો નહીં એ વાતમાં. વધારે શું કહેવું? સમાધિનું રહસ્ય એ જ છે, અને સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય પણ એ જ છે. એ દ્રવ્યાનુયોગ ઉપરનો બહુ સારો પત્ર આવ્યો છે. વિશેષ કરુણા છે, એટલી આત્મીયતા હોય તો જ આપે ને, વ્યક્તિગત ને. હા, આત્મીયતા હોય તો જ આપે, નહીતર એમને શું પડે છે? કોઈની સાથે કઈ પોતાને તો સ્પર્ધા નથી, પણ કેવળ નિષ્કારણ કરુણા. આપણે જેમના યોગનો સ્વભાવ પણ બીજાની દયા પાળવાનો છે, પરમ દયા પાળવાનો છે, શું? જેના મન વચન કાયાના યોગનો સ્વભાવ પણ બીજાની દયા પાળવાનો છે, આ મુનિ ચાલે ને કાય યોગ થી? તો પરમ દયા પાળે. અભિપ્રાયમાં તો એકેન્દ્રી જીવને પણ એ હિંસા ન થાય, એની દયા પડાય એવો અભિપ્રાય છે. એમના યોગનો એવો સ્વભાવ છે. તો એમનો આત્મ સ્વભાવ પરમપદ ને ઉપદેશે અને પરમપદ નું આકર્ષણ કરાવે, એમાં શું આશ્ચર્ય છે? એમાં તો બીજું કઈ આશ્ચર્ય રહેતું નથી. ભાવ શૈલી કરી છે, શ્રીમદજી શૈલી કરી છે, તો ગજબ શૈલી કરી છે. એ 85 ગાથા પૂરી થઈ, 86 ગાથા 5 મિનિટ છે લઈ લઈ. હવે ફરી પૂછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યા દ્રષ્ટિ કઈ રીતે છે, આપે એને મિથ્યા દ્રષ્ટિ ઠરાવ્યો શું? પરસ્પર વિભાગ પ્રત્યસ્તમ અનાદિન એકાત્મમ એકમ આત્માનમ અનુભવન મિથ્યા દ્રષ્ટિ તયા, મિથ્યા દ્રષ્ટિ પણ હોવાને લીધે મિથ્યા દ્રષ્ટિ તયા સર્વજ્ઞ અવમત સ્યાત, આપે એને મિથ્યા દ્રષ્ટિ થાપો તો પછી એને કઈ રીતે આપે એને મિથ્યા દ્રષ્ટિ કીધો? શરીરની ક્રિયા હું કરું, આ પૂજા પણ હું ચડાવું, એમાં આપે મિથ્યા દ્રષ્ટિ લઈ લીધું શું? આ વાણી હું બોલું, પૂતગળની ક્રિયા છે ને વાણી, તો શરીર હું ચલાવું ને વાણી હું બોલું, એને આપે મિથ્યા દ્રષ્ટિ કઈ રીતે સ્થાપ્યું એ તો કઈક સમજાવો. મિથ્યા દ્રષ્ટિ આપે કયો માન્યું, પણ હવે કઈ રીતે છે એ તો કયો? આજો ખોલી ખોલીને વાત કરે છે શું? જમાદુ અત ભાવમ ઓગલ ભાવમ ચ દોવી કુવંતી તેણ દુ મિચ્છા દિઠ્ઠી દો ક્રિયા વાદિણો હુંતી. બીજી તો ઠીક, સંસારના પદાર્થોની ક્રિયા તો ઠીક છે, કે અત્યાર સુધી તો ખાતો તો એટલે ખોરાક ને મેં ગ્રહણ કર્યો, પણ ઉપવાસ કર્યો ત્યારે મેં આજે આહાર નો ત્યાગ કર્યો. દ્વિક્રિયાવાદી કે એક ક્રિયાવાદી? જો તત્વ જ્ઞાન વિના તપ કરવા જાય તો અસત અભિમાન થયા વિના રે નહીં. અસત એટલે પૂતગળ દ્રવ છે, એનું જીવમાં અસતપણું છે. જીવ સત છે ને એમાં પરપદાર્થ નું અસતપણું છે. જો સમજણ વગર કરવા જાય તો એને અસત અભિમાન આવ્યા વિના રે નહીં. એટલા માટે સમજીને કરવું એમ કે છે. પછી એમાં સુખ બુદ્ધિ છૂટવાથી ઉદાસીનતા આવવાથી એક વિકલ્પ આવે કે અનાહારી એવા આત્માને આહાર કરવાનો પ્રશ્ન નથી, અને એની વૃત્તિ કામ આહાર લેવામાં ન કરે ને ઉપવાસ કરે તો એ ઉપવાસમાં એને હું પરદ્રવ્યનો ત્યાગ કરું છું એવો ભાવ થતો નથી, હું તો અનાહારી છું એમ થાય છે. એટલે અહીંયા એ કહ્યું કે જેથી આત્માના ભાવને અને પૂતગળના ભાવને, ભાવ એટલે પરિણામ લેવા, આત્માના પરિણામને અને પૂતગળના પરિણામને બંનેને આત્મા કરે છે એમ તેઓ માને છે. કોણ? મિથ્યા દ્રષ્ટિ જીવો. એને આત્મા કરે છે, એનો કરતા હર્તા આત્મા છે એમ માને છે. તેથી એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા મિથ્યા દ્રષ્ટિ છે, જે કોઈ હોય તે. પછી એમાં એક કાયદો બધાને એક સરખો લાગુ પડે છે, એમાં કોઈ કોઈને ગમે તેટલું વિશેષણ લાગુ પડતું હોય, ગમે તેવો વેશ હોય, ગમે તેવો લિબાસ હોય, ગમે તેવી આબરૂ હોય, ગમે તેવી એની છાપ હોય, તો પણ બે ક્રિયા માનનારા બધા મિથ્યા દ્રષ્ટિ છે. અગ્રહિતપણે તો બધા સંસારી જીવો માને છે, પણ બુદ્ધિપૂર્વક મન મળ્યા પછી ગ્રહિતપણે માને તો તે ગ્રહિત મિથ્યા દર્શનમાં આવી જાય છે. એ બધા મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણ સ્થાને છે, એ સંસારનો અભાવ કરી શકતા નથી. એના ઉપર જરા વિશેષ લેશે ના સમયસર. આવા સંસારીઓ માટે મિથ્યા દ્રષ્ટિઓ માટે છે, મુનિઓ માટે નથી. એ તો મિથ્યા દ્રષ્ટિનું તો પ્રકરણ ચાલે છે.
રાજેશ જીવંતરા.